એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે સંખ્યાઓની અદ્ભુત અને ક્યારેક થોડી ગૂંચવી જતી દુનિયામાં સફર કરવાના છીએ.
હા, બરાબર. આપણી આસપાસ ડેટા, આંકડા, ગણતરીઓ બધું સતત ફરતું રહે છે.
પણ શું આપણે ક્યારે અટકીને વિચાર્યું છે કે આ સંખ્યાઓ ખરેખર છે શું, ક્યાંથી આવી એમને?
બિલકુલ. અને આ સફર માટે આપણી પાસે માર્ગદર્શક છે ગણિતશાસ્ત્રી પીટર એમ હિગિન્સના વિચારો. એમની વાતનો સાર એ છે કે સંખ્યાઓ માત્ર ગણતરીના સાધનો નથી, તે એક એવી ભાષા છે જેનાથી આપણે બ્રહ્માંડને સમજીએ છીએ. અને નવાઈની વાત તો એ છે કે આ ભાષા સતત વિકસતી રહી છે, આપણી જરૂરિયાતો પ્રમાણે ઘડાતી રહી છે.
એટલે એમ કે સંખ્યાઓ કોઈ પથ્થર પર કોતરેલા નિયમો નથી, પણ માનવ બુદ્ધિની એક સફર છે.
હા, ચોક્કસ.
આજના ડિજિટલ યુગમાં જ્યાં આંકડા આપણને દોરે છે અથવા ક્યારેક ગેરમાર્ગે પણ દોરી શકે છે, ત્યાં આ સમજ કદાચ વધુ જરૂરી બની જાય છે. નહીં,
સાચી વાત છે. તો ચાલો આ રસપ્રદ દુનિયાને વધુ ઊંડાણથી સમજીએ.
શરૂઆત કરીએ લેખક પીટર એમ હિગિન્સના પરિચયથી. તેઓ યુનિવર્સિટી ઓફ એસેક્સમાં ગણિતના પ્રોફેસર છે. પણ એમની ખરી ઓળખ શું છે?
જો, એમની શૈક્ષણિક સિદ્ધિઓ તો છે જ, ખાસ કરીને બીજગણિત જેવા ક્ષેત્રોમાં. પણ હિગિન્સની સૌથી મોટી ખાસિયત મને લાગે છે એ છે કે તેઓ ગણિત જેવા વિષયને,
જે ઘણાને ડરામણો લાગે છે,
હા બરાબર, જે ડરામણો લાગે છે તેને અત્યંત સરળ, રસપ્રદ અને કહી શકાય કે મજેદાર બનાવી શકે છે. એમણે ઘણા પુસ્તકો લખ્યા છે જે સામાન્ય વાચકો માટે છે, જે સાબિત કરે છે કે ગણિત ફક્ત નિષ્ણાતોનો ઇજારો નથી.
એટલે એમ કહી શકાય કે તેઓ એક કુશળ અનુવાદક જેવા છે, જે ગણિતની જટિલ ભાષાને આપણી રોજિંદી ભાષામાં સમજાવે છે.
હા, અને તે પણ પૂરા ઉત્સાહથી. એમનો અભિગમ એવો છે જાણે કોઈ મિત્ર આપણને ગણિતના બગીચામાં ફરવા લઈ જઈ રહ્યો હોય અને એની સુંદરતા અને અજાયબીઓ બતાવતો હોય.
વાહ,
આતુર્યને ઉજાગર કરે છે.
તો હિગિન્સના વિચારોનો મુખ્ય સાર શું છે? સંખ્યાઓ વિશે તેઓ શું કહેવા માંગે છે?
એમનો કેન્દ્રીય વિચાર એ છે કે સંખ્યાઓની વાર્તા એ ખરેખર તો માનવ સંસ્કૃતિના વિકાસની વાર્તા છે. સંખ્યાઓ કોઈ સ્થિર વસ્તુ નથી, પણ એક સતત વિકસતું વૈચારિક બ્રહ્માંડ છે.
વિકસતું બ્રહ્માંડ.
હા, શરૂઆતમાં આપણને ફક્ત ગણતરી માટે સાદી સંખ્યાઓની જરૂર હતી. પણ જેમ જેમ સમાજ અને વિજ્ઞાન જટિલ બનતા ગયા, તેમ તેમ નવી સમસ્યાઓ ઊભી થઈ અને તેના ઉકેલ માટે માનવીએ નવી પ્રકારની સંખ્યાઓની, એમ કહો કે શોધ કરવી પડી અથવા રચના કરવી પડી.
એટલે પેલી કહેવત જેવું કે જરૂરિયાતે શોધની જન્ની છે, એ વાત ગણિતમાં પણ એટલી જ સાચી છે.
પહેલા સાદી ગણતરી, પછી કદાચ દેવું કે નુકસાન દર્શાવવા કંઈક નવું જોઈતું હશે, એવું? બરાબર. હિગિન્સ આખી યાત્રા બતાવે છે. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1, 2, 3 થી શરૂ કરીને શૂન્યની ક્રાંતિકારી શોધ.
હા, શૂન્ય.
પછી નકારાત્મક સંખ્યાઓ, અપૂર્ણાંકો અને પછી પેલી અતાર્કિક ઇરેશનલ સંખ્યાઓ, જેણે ગ્રીક ગણિતજ્ઞોને પણ ચોંકાવી દીધા હતા.
ઓહ.
અને છેલ્લે કાલ્પનિક, ઇમેજનરી અને જટિલ કોમ્પ્લેક્સ સંખ્યાઓ સુધી દરેક પગલું એક પડકારનો જવાબ હતો.
અને આ બધું માત્ર સૈદ્ધાંતિક નથી, ખરું ને? હિગિન્સ એ પણ બતાવે છે કે આ અમૂર્ત લાગતા વિચારો વાસ્તવિક દુનિયા પર કેવી ગજબની અસર પાડે છે.
ચોક્કસ, આ જ તો રોમાંચક વાત છે. શૂન્ય અને પેલી કાલ્પનિક સંખ્યા, આઈ જેવા વિચારો જે શરૂઆતમાં કદાચ વિચિત્ર લાગ્યા હશે, તે આજે એન્જિનિયરિંગથી લઈને કોમ્પ્યુટર સાયન્સ સુધી દરેક જગ્યાએ અનિવાર્ય બન્યા છે. હિગિન્સના પુસ્તકોનો સાર એ છે કે સંખ્યાઓ માત્ર ગણતરી નથી, પણ વાસ્તવિકતાને સમજવા અને તેને આકાર આપવાનું એક શક્તિશાળી સાધન છે. તે માનવ બુદ્ધિની એક અદ્ભુત સિદ્ધિની કથા છે.
ચાલો આ યાત્રાના કેટલાક મુખ્ય પડાવો પર નજર કરીએ. શરૂઆત ક્યાંથી થઈ હશે, મતલબ ગણતરીનો વિચાર કેવી રીતે જન્મ્યો હશે?
કલ્પના કરો, હજારો વર્ષ પહેલા કદાચ કોઈ પશુપાલક પોતાના ઘેટા ગણી રહ્યો છે. આટલા ઘેટા છે, પણ આટલામાંથી 3નો અમૂર્ત ખ્યાલ આવતા સમય લાગ્યો હશે.
હા, એ તો ખરું.
શરૂઆતમાં વસ્તુઓ સાથે જોડીને જ સંખ્યા સમજાતી હશે. પછી ધીમે ધીમે 3 એ એક સ્વતંત્ર વિચાર બન્યો. અલગ અલગ સંસ્કૃતિઓએ પોતાની પદ્ધતિઓ વિકસાવી.
જેમ કે પેલી બેબિલોનિયન સિસ્ટમ 60ના આધારે, જે આજે પણ આપણી ઘડિયાળમાં અને ખૂણા માપવામાં જીવે છે.
હા, એક ઉદાહરણ છે, પણ ખરી ક્રાંતિ આવી કહી શકાય કે ભારતમાંથી હિન્દુ અરબી પ્રણાલી સાથે. બે જબરદસ્ત વિચારો હતા એમાં.
કયા બે?
એક સ્થાન મૂલ્ય, પોઝિશનલ નોટેશન, એટલે કે 23માં 2નો અર્થ 20 થાય અને 3નો અર્થ 3. અંક ક્યાં છે તેના પર તેની કિંમત નક્કી થાય.
હા, એ તો બહુ મોટી વાત.
આનાથી મોટી સંખ્યાઓ લખવી અને ગણતરી કરવી ખૂબ સરળ થઈ ગઈ.
અને બીજો મોટો વિચાર એટલે શૂન્ય.
બિલકુલ, શૂન્ય માત્ર ખાલી જગ્યા બતાવતું ચિહ્ન નહોતું, એ પોતે એક સંખ્યા બની ગયું. આ એક ક્રાંતિ હતી.
સાચી વાત.
શૂન્ય અને સ્થાન મૂલ્ય સાથે ગણતરીઓ ખૂબ જ ઝડપી અને કાર્યક્ષમ બની ગઈ. આ પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3 અને શૂન્ય મળીને પૂર્ણાંકોનો પાયો રચાયો.
પછી આવી બાદબાકીની સમસ્યા. 5માંથી 8 જાય, રોજિંદા જીવનમાં દેવું હોય અથવા જમીનથી નીચેની ઊંડાઈ માપવી હોય ત્યારે નકારાત્મક સંખ્યાઓની, નેગેટિવ નંબર્સની જરૂર પડી. આનાથી પૂર્ણાંકોનો સમૂહ બન્યો 2 - 1, 0, 1, 2.
અને ભાગાકાર, 8ને 2થી ભાગો તો 4 મળે, પણ 5ને 2થી. અહીં આવ્યા અપૂર્ણાંકો, એટલે કે ફ્રેક્શન્સ અથવા તાર્કિક સંખ્યાઓ, રેશનલ નંબર્સ,
એટલે કે PQ સ્વરૂપની સંખ્યાઓ.
આનાથી સંખ્યા રેખા વધુ ભરાવા લાગી. એવું લાગ્યું કે હવે કદાચ કોઈ જગ્યા ખાલી નહીં હોય, કારણ કે કોઈ પણ 2 અપૂર્ણાંકો વચ્ચે હંમેશા બીજો અપૂર્ણાંક શોધી શકાય છે. આને ગણિતની ભાષામાં ડેન્સિટી કહે છે.
જાણે રેતીના કણની જેમ ગમે તેટલા ઝીણા જુઓ, વચ્ચે જગ્યા ન હોય એવું.
હા, લગભગ એવું જ લાગતું હતું કે બધું ભરાઈ ગયું છે.
પણ પછી કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા, ખરું ને? પેલી પાયથાગોરસવાળી વાત.
હા, એક ગણિતના ઇતિહાસનો એક મોટો વળાલ હતો. પ્રાચીન ગ્રીસમાં પાયથાગોરસ અને તેમના અનુયાયીઓ માનતા હતા કે આખું બ્રહ્માંડ પૂર્ણાંકો અને તેમના ગુણોત્તરો, એટલે કે અપૂર્ણાંકોથી જ બનેલું છે. બધું જ સપ્રમાણ અને સુમેળ ભર્યું છે.
એકદમ પરફેક્ટ.
હા, પણ પછી તેમના જ એક શિષ્યએ સાબિત કર્યું કે એક સામાન્ય ચોરસનો વિકર્ણ, જેની લંબાઈ √2 થાય, તેને કોઈ પણ અપૂર્ણાંક તરીકે લખી શકાતો નથી.
એટલે કે એક વાસ્તવિક લંબાઈ જેને માપી શકાય તે એમના સંપૂર્ણ સંખ્યા વિશ્વમાં ફિટ નહોતી થતી. આ તો મોટો આઘાત કહેવાય એમના માટે.
બરાબર, આ અતાર્કિક સંખ્યાઓ, ઇરેશનલ નંબર્સની શોધ હતી. આનાથી ખબર પડી કે સંખ્યા રેખા પર અપૂર્ણાંકોની વચ્ચે પણ અનંત ખાલી જગ્યાઓ છે, જે આ અતાર્કિક સંખ્યાઓથી ભરેલી છે.
ઓ,
પાઈ, જે વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર છે, તે પણ અતાર્કિક છે. યુલરનો નંબર ઈ પણ. આ બધા મળીને વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સનો સમૂહ બન્યો, જે એક સળંગ લીટી પરના તમામ બિંદુઓ દર્શાવે છે.
અને પેલી રેતીવાળી વાતનું શું થયું?
હા, નવાઈની વાત એ છે કે આ અતાર્કિક સંખ્યાઓ એ અપૂર્ણાંકો કરતાં અનંત ગણી વધારે છે. પેલી રેતીના કણવાળી વાત ખોટી પડી. વચ્ચે ઘણી ઘણી જગ્યા હતી.
વાહ, એટલે સંખ્યા રેખા જે સીધી સાધી લાગતી હતી તે ખરેખર તો બહુ જટિલ નીકળી. પણ આ યાત્રા અહીં અટકતી નથી, હજી આગળ વધવાનું છે. પેલી કાલ્પનિક સંખ્યાઓ, એ શું છે?
હા, હવે આવે છે જટિલ સંખ્યાઓ, કોમ્પ્લેક્સ નંબર્સ. સમસ્યા આવી, કોઈ ઋણ સંખ્યાનું વર્ગમૂળ શું? જેમ કે √-1. વાસ્તવિક સંખ્યાઓમાં આનો કોઈ જવાબ નથી.
કેમ?
કારણ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ, સ્ક્વેર, હંમેશા ધન જ હોય અથવા શૂન્ય હોય, ઋણ ક્યારે ન હોય.
બરાબર.
એટલે શરૂઆતમાં ગણિતશાસ્ત્રીઓએ આનો ઉકેલ કાઢવા માટે એક કાલ્પનિક એકમ આઈની વ્યાખ્યા કરી, જ્યાં i² = −1.
પણ આ આઈને શરૂઆતમાં માત્ર એક ગણતરીની યુક્તિ જ માનવામાં આવતી હતી, ખરું ને? જાણે કોઈ જાદુઈ ચાલ હોય સમીકરણ ઉકેલવા માટે.
બરાબર. ઘણા વર્ષો સુધી તેને કાલ્પનિક કહીને થોડી શંકાથી જોવામાં આવતું. પણ પછી ગાઉસ જેવા ગણિતશાસ્ત્રીઓએ બતાવ્યું કે આ સંખ્યાઓ ખરેખર તો દ્વિપરિમાણીય સમતલ પર, મતલબ કે કોમ્પ્લેક્સ પ્લેન પર, દર્શાવી શકાય છે.
અચ્છા, કેવી રીતે?
જેમ વાસ્તવિક સંખ્યાઓ એક રેખા પર હોય છે, તેમ જટિલ સંખ્યાઓ, જે a + bi સ્વરૂપમાં હોય, એક સમતલ પર બિંદુ તરીકે હોય છે. એ વાસ્તવિક અક્ષ પર અને બી કાલ્પનિક અક્ષ પર.
ઓકે.
અને આ સમતલમાં આઈ વડે ગુણાકાર કરવો એ 90 ડિગ્રીના પરિભ્રમણ બરાબર છે.
હો, એટલે આ કાલ્પનિક વસ્તુનું ભૌમિતિક અર્થઘટન નીકળ્યું. આ તો રસપ્રદ છે. અને તેનો ફાયદો શું થયો?
આ સમજ મતલબ ક્રાંતિકારી હતી. તેનાથી આઈ માત્ર ગાણિતિક કુતૂહલ મટીને ભૌતિક વિજ્ઞાન, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, સિગ્નલ પ્રોસેસિંગ, ક્વોન્ટમ મિકેનિક્સ જેવા ક્ષેત્રો માટે અનિવાર્ય સાધન બની ગયું.
સાચે?
હા, જે શરૂઆતમાં કાલ્પનિક લાગતું હતું તે વાસ્તવિક દુનિયાની જટિલ સમસ્યાઓ ઉકેલવામાં અત્યંત ઉપયોગી સાબિત થયું. આ અમૂર્તતાની વ્યવહારિક શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે.
અને હવે વાત કરીએ અવિભાજ્ય સંખ્યાઓની, પ્રાઇમ નંબર્સ. એ શું છે અને શા માટે આટલી બધી મહત્વની છે?
અવિભાજ્ય સંખ્યાઓ એ પૂર્ણાંકોના મૂળભૂત અણુ જેવા છે. આ એવી સંખ્યાઓ છે જે એક અને પોતાના સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતી નથી, જેમ કે 2, 3, 5, 7, 11, 13 વગેરે. અંકગણિતનો મૂળભૂત પ્રમેય કહે છે કે એકથી મોટી કોઈપણ પૂર્ણાંક સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે એક અનન્ય રીતે લખી શકાય છે, યુનિક રીતે. જેમ કે 30 = 2 × 3 × 5, આ જ ક્રમમાં બીજો કોઈ રસ્તો નથી.
તેમની વ્યાખ્યા તો બહુ સરળ લાગે છે, પણ સાંભળ્યું છે કે તેમની ગોઠવણ, મતલબ ક્યાં આવશે, એ બહુ જ રહસ્યમય છે.
હા, એ જ તો મજા છે. વ્યાખ્યા સરળ, પણ તેમની વહેંચણીમાં કોઈ સ્પષ્ટ પેટર્ન નથી દેખાતી. તે અનંત છે એવું યુક્લિડે હજારો વર્ષ પહેલા સાબિત કર્યું હતું, પણ તે ક્યાં આવશે એ કહેવું મુશ્કેલ છે.
અને પેલી સમસ્યાઓ?
હા, ગોલ્ડબેક કન્જેક્ચર કે ટ્વિન પ્રાઇમ કન્જેક્ચર જેવી તેમના વિશેની સાદી લાગતી સમસ્યાઓ આજે પણ વણ ઉકેલાયેલી છે. ગણિતશાસ્ત્રીઓ હજુ પણ મથે છે.
પણ શું આ માત્ર ગણિતશાસ્ત્રીઓ માટે જ રસપ્રદ છે કે તેનો કોઈ વ્યવહારિક ઉપયોગ પણ છે રોજબરોજની જિંદગીમાં?
અહીં જ આધુનિક યુગનો ચમત્કાર છે. આજે આપણી ઓનલાઈન સુરક્ષા, બેન્કિંગ, ઈમેલ, ખરીદી મોટાભાગે પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી પર આધાર રાખે છે.
ઓ હા, એ તો સાંભળ્યું છે.
અને આ ક્રિપ્ટોગ્રાફીનો પાયો અવિભાજ્ય સંખ્યાઓ છે. વાત એમ છે કે 2 ખૂબ મોટી અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરવો કમ્પ્યુટર માટે સહેલો છે.
બરાબર.
પણ જો તમને ફક્ત ગુણાકારનો જવાબ પરિણામ આપવામાં આવે તો તે કઈ 2 મૂળ અવિભાજ્ય સંખ્યાઓ હતી તે શોધવું અત્યંત મુશ્કેલ, લગભગ અશક્ય છે.
અચ્છા.
આ ગાણિતિક મુશ્કેલી જ આપણી ડિજિટલ માહિતીને સુરક્ષિત રાખે છે.
અદ્ભુત. તો આ આખી ચર્ચા પરથી હિગિન્સના વિચારોના મુખ્ય સંદેશ શું તારવી શકાય? પહેલો મુદ્દો તો મને લાગે છે એ જ કે સંખ્યાઓ એક જીવંત વિકસતી ભાષા છે, સ્થિર નથી.
હા, અને તે સાર્વત્રિક ભાષા છે. ગણિતના નિયમો અને સત્યો સંસ્કૃતિ અને દેશકાળથી પર છે. બીજો મુદ્દો જે આપણે જોયો તે છે અમૂર્તતાની અણધારી વ્યવહારિકતા.
પેલું શૂન્ય અને આઈ વાળું?
હા, બરાબર. શૂન્ય કે એ જેવા શુદ્ધ વૈચારિક ખ્યાલો વાસ્તવિક દુનિયાની ટેકનોલોજીનો પાયો બની જાય છે. આપણે જે સ્માર્ટફોન વાપરીએ છીએ તેમાં રહેલું ગણિત કેટલું ઊંડું અને અમૂર્ત છે એ જાણવો રસપ્રદ છે.
ત્રીજો મુદ્દો, ગણિતનું સૌંદર્ય અને રહસ્ય. તે માત્ર ઉપયોગી નથી, પણ તેમાં એક પ્રકારની સુંદરતા છે. પેટર્નમાં, નિયમોમાં, વણ ઉકેલ્યા પ્રશ્નોમાં હિગિન્સ ભાર મૂકે છે કે ગણિત એક સર્જનાત્મક અને સૌંદર્યલક્ષી પ્રવૃત્તિ પણ છે.
હા, જેમ કળા હોય, સંગીત હોય,
જેમ પ્રકૃતિમાં દેખાતી પેટર્ન, ફૂલોની પાંખડીઓ, એમાં પણ ગણિત છુપાયેલું છે, એમ ને?
ચોક્કસ. અને ચોથો મુદ્દો જે થોડો દાર્શનિક છે, શું ગણિતની શોધ થાય છે કે રચના? શું આ નિયમો બ્રહ્માંડમાં પહેલેથી હાજર છે જેને આપણે શોધી કાઢીએ છીએ, કે પછી તે માનવ મનની ઉપજ છે, સમસ્યા ઉકેલવા માટે બનાવેલા સાધનો?
આ તો મોટો પ્રશ્ન છે.
હિગિન્સ કહે છે કે કદાચ બંને. જેમ ચેસના નિયમો આપણે બનાવ્યા, પણ તેમાંથી રમી શકાતી અસંખ્ય રમતો સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે.
રસપ્રદ સામ્યતા છે. અને છેલ્લો, પાંચમો મુદ્દો, ગાણિતિક સાક્ષરતાનું મહત્વ.
હા, અને આનો અર્થ સૂત્રો ગોખવાનો નથી.
ના, બિલકુલ નહીં. પણ આંકડા અને માત્રાત્મક સંબંધો વિશે સ્પષ્ટ રીતે વિચારવાની ક્ષમતા કેળવવી. આજના જમાનામાં ખોટી માહિતી અને આંકડાકીય છળકપટથી બચવા માટે આ ખૂબ જ જરૂરી છે.
બરાબર. પછી તે સમાચારમાં આવતા સર્વે હોય, રોકાણની સ્કીમ હોય કે પછી સરકારી યોજનાના દાવા હોય, સમજ હોય તો આપણે છેતરાઈએ નહીં. હિગિન્સના વિચારોમાંથી કેટલીક વાતો ખરેખર યાદ રહી જાય તેવી છે. જેમ કે એમનો એક મત છે કે સંખ્યાઓ માત્ર પ્રતીકો નથી જેને આપણે ફેરવીએ છીએ, તે વાસ્તવિકતાના માળખામાં ડોક્યુ કરવાની બારીઓ છે.
વાહ, આ તો ઊંડી વાત છે. ગણિતને મૂળભૂત સત્ય સાથે જોડે છે.
હા,
અને પેલી સાક્ષરતાવાળી વાત પણ મને બહુ ગમી. ગાણિતિક સાક્ષરતા એ માત્રાત્મક સંબંધો વિશે સ્પષ્ટ રીતે વિચારવાનું શીખવું છે, સૂત્રો યાદ રાખવા નહીં. આ ખરેખર સમજણ પર ભાર મૂકે છે.
એક બીજો સુંદર વિચાર મને ગમ્યો. ગણિતનું સૌંદર્ય તેની જટિલતામાં નથી, પરંતુ દેખીતી રીતે અસ્તવ્યસ્ત ઘટનાઓ પાછળ છુપાયેલી સરળ પેટર્નને ઉજાગર કરવાની તેની ક્ષમતામાં છે.
સાચી વાત, એની સૂઝ અને વ્યવસ્થા શોધવાની શક્તિ દર્શાવે છે. અને પેલો વિકાસક્રમવાળો વિચાર પણ સરસ છે. નકારાત્મક સંખ્યાઓથી માંડીને જટિલ સંખ્યાઓ સુધી આપણી સંખ્યા પ્રણાલીનું દરેક વિસ્તરણ જરૂરિયાતને કારણે થયેલું અનિચ્છનીય સમાધાન હતું.
હા, એ ગણિતને માનવીય પ્રયાસ અને સમસ્યા નિવારણની ગાથા તરીકે રજૂ કરે છે. જાણે આપણે મજબૂરીમાં નવા રસ્તા શોધ્યા હોય.
મારા માટે આ ચર્ચામાંથી સૌથી આશ્ચર્યજનક વાત એ રહી કે પેલી કાલ્પનિક ગણાતી સંખ્યાઓ વાસ્તવિક દુનિયામાં, ખાસ કરીને એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં, કેટલી બધી ઉપયોગી છે. તે ખરેખર અમૂર્ત વિચારની શક્તિ બતાવે છે. અકલ્પનીય લાગે.
અને મારા માટે અવિભાજ્ય સંખ્યાઓનું ઉદાહરણ. કેટલી સરળ વ્યાખ્યા, પણ કેટલા ઊંડા રહસ્યો અને આધુનિક જગતમાં કેટલો મોટો પ્રભાવ, ખાસ કરીને ડિજિટલ સુરક્ષામાં. તે બતાવે છે કે મૂળભૂત લાગતી વસ્તુઓ પણ કેટલી શક્તિશાળી હોઈ શકે છે.
અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ. ગણિતની શોધ થઈ છે કે રચના? શું આ સત્યો બ્રહ્માંડમાં પહેલેથી હતા કે આપણે બનાવ્યા છે? અને શું આ જવાબથી ગણિતની શક્તિ કે તેના ઉપયોગ પર કોઈ ફરક પડે છે? વિચારતા રહેજો.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.